એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ જેણે અમેરિકન સાહિત્ય પર એક અનોખી છાપ છોડી છે.
બિલકુલ, અને તેની સફર પણ એટલી જ રસપ્રદ રહી છે.
આહા, આપણે વાત કરી રહ્યા છીએ હેનરી રોથની નવલકથા કોલ ઇટ સ્લીપ વિશે.
હેનરી રોથ, જેમનું પોતાનું જીવન જ જાણે આ નવલકથાનો એક પાયો છે. એમનું બાળપણ ઓસ્ટ્રિયા હંગેરીના ગેલિસિયાથી એમ કે ન્યૂયોર્કના લોઅર ઇસ્ટ સાઇડમાં સ્થળાંતર.
પેલો યહૂદી એમિગ્રન્ટ સમુદાય, એ ગીચતા, નવી ભાષા, નવી સંસ્કૃતિ,
હા, આ બધા અનુભવો એમના લખાણમાં એકદમ જીવંત થઈ ઉઠે છે.
અને કમાલની વાત એ છે નહીં કે કોલ ઇટ સ્લીપ જ્યારે 1934માં પહેલી વાર છપાઈ ત્યારે વિવેચકોએ તો વખાણી, પણ
વાચકો સુધી પહોંચી નહીં, ખાસ ચાલી નહીં.
સાહિત્યિક મૌનમાં સરી ગયા.
સાચી વાત છે. પછી છેક 1960ના દાયકામાં એનું પુનઃ પ્રકાશન થયું અને ત્યારે જાણે કોઈ ખોવાયેલો સાહિત્યિક ખજાનો હાથ લાગ્યો હોય એવો ઘાટ થયો.
હા, અને પછી એ અમેરિકન આધુનિકતાવાદની એક મહત્વની કૃતિ તરીકે સ્વીકારાઈ. એટલે કે પેલી પરંપરાગત શૈલીથી હટીને પાત્રોના મનોજગત અને ભાષાના પ્રયોગો પર ભાર મૂકતી શૈલી.
બિલકુલ, અને સાથે સાથે ઇમિગ્રન્ટ અનુભવની કથા અને પેલું બિલ્ડિંગ્સ રોમાન, એટલે કે બાળકના વિકાસ અને ઘડતરની કથા, એનું પણ ઉત્તમ ઉદાહરણ બની.
તો આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ છે, આ નવલકથાના સ્તરો ઉકેલવા, એના પાત્રોની મનોવૈજ્ઞાનિક સફરને સમજવી અને રોથની જે કલા છે, જે શૈલી છે, એને માણવી.
ચોક્કસ, તો ચાલો આપણે સમયમાં પાછા જઈએ. 1911થી 1913ની આસપાસનું ન્યૂયોર્ક, લોઅર ઇસ્ટ સાઇડ,
એ વિસ્તાર, એટલે ગરીબી, ગીચતા, જુદી જુદી ભાષાઓનો શોરબખોર એ જોઈએ છીએ, નહીં, એના ભાવ વિશ્વમાંથી પસાર થઈએ છીએ.
બરાબર,
એના જ દ્રષ્ટિકોણથી.
અને એ ભાવ વિશ્વ કેટલું જટિલ છે. એક બાજુ માં જેનિયા, એનો પ્રેમ છે, રક્ષણ છે, પણ ક્યાંક એક ઉદાસી પણ છે.
અને બીજી તરફ પિતા આલ્બર્ટ, સતત ગુસ્સામાં, અને
પેલી શંકા.
હા, એ શંકા કે ડેવિડ એમનો પોતાનો દીકરો નથી.
અને આ શંકા, આ પેરાનોયા, એ જ જાણે કથાના કેન્દ્રમાં છે. વિચારો, આવા સતત ભયના તણાવના માહોલમાં એક નાના બાળકના મન પર શી અસર થતી હશે.
આખી નવલકથા એ જ સવાલ પૂછતી હોય એવું લાગે કે બાળકની નિર્દોષતા, એની આત્મા આવા વાતાવરણમાં કઈ રીતે ટકી શકે.
અને ડેવિડ અજાણતા જ જાણે કોઈ એવી પારગમ્ય શક્તિની શોધમાં નીકળી પડે છે, એવી શક્તિ જે તેને આ ભય, આ મૂંઝવણ, આ
પાપના બોજમાંથી મુક્તિ અપાવી શકે.
આ બહુ મહત્વનો મુદ્દો છે. એના માટે પ્રેમ અને ભય જાણે એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે. સલામતી મળે પણ એક ક્ષણિક હોય. હા, આ પાત્રો પણ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે. ચાલો એમને થોડા વધુ નજીકથી જોઈએ. શરૂઆત કરીએ ડેવિડથી.
ડેવિડ, એની સંવેદનશીલતા જેની ખાસિયત છે, પણ એ જેને વધુ પીડા પણ આપે છે.
બરાબર, એ અંધારાથી ડરે, ભોયરાથી ડરે, પિતાના ગુસ્સાથી ડરે, એ સતત એક મૂંઝવણમાં છે. ઘરમાં માતાની યદ્દીશ બોલતી હુંફાળી દુનિયા અને ઘરની બહારની પેલી કઠોર અંગ્રેજી બોલતી શેરીઓ.
એની આખી યાત્રા જ નિર્દોષતાથી શરૂ થાય છે અને એક આઘાતજનક જાગૃતિ સુધી પહોંચે છે જ્યાં એ પોતાની જાતને જ પાપી માનવા લાગે છે.
સાચી વાત. અને પિતા આલ્બર્ટ એ માત્ર એક ક્રોધી પિતા નથી, કદાચ એ સમયના ઘણા ઇમિગ્રન્ટ પુરુષોનું પ્રતિબિંબ પણ છે. નવી દુનિયામાં જેમની સત્તા, જેમની ઓળખ ક્યાંક ખોવાઈ ગઈ હોય, ભાંગી પડી હોય,
એમની કડવાશ, એમની શંકાનું મૂળ ક્યાંક ઊંડે છે.
હા, અને એ મૂળ જોડાયેલું છે ઝેનિયાના ભૂતકાળ સાથે. ઝેનિયા, ડેવિડની માં, એ પ્રેમ અને પીડાનું મિશ્રણ છે. એક તરફ દીકરાને બચાવવાની સતત મથામણ
અને બીજી તરફ પોતાના ભૂતકાળનું રહસ્ય, પેલો ઓસ્ટ્રિયામાં થયેલો પ્રેમ સંબંધ, એનો બોજ એ સતત વિંધારે છે.
એનું જીવન જાણે સહનશીલતા અને મૂંગા દુઃખની એક ગાથા છે.
અને પછી આવે છે કાકી બર્થા, ઝેનિયાની બહેન, થોડી મોટેથી બોલનારી, વધુ દુનિયાદારીવાળી.
હા, અને એ અજાણતા જ વાત વાતમાં વાર્તાના ક્લાઇમેક્સ માટે એક ઉત્પ્રેરક બની જાય છે. ઝેનિયાના ભૂતકાળને એ જ ખોલી નાખે છે.
આ પાત્રો વચ્ચેના સંબંધો, એમાં પેલો ફ્રોઇડનો ઓડિપલ કોન્ફ્લિક્ટ પણ દેખાય નહીં? માતા પ્રત્યે આસક્તિ, પિતા પ્રત્યે ભય કે સ્પર્ધા?
હા, એ છે. પણ રોથ એને માત્ર મનોવિજ્ઞાન પૂરતું સીમિત નથી રાખતા. અહીં પિતાનો અતાર્કિક ભય, માતાનું છુપાયેલું રહસ્ય અને ડેવિડની પોતાની ઓળખ માટેની મથામણ, આ બધું મળીને એક પારિવારિક આઘાતની, જેને ફેમિલી ડ્રોમા કહીએ, એની જટિલ તસવીર બનાવે છે.
નવલકથા ચાર ભાગમાં વહેંચાયેલી છે, નહીં? ધ સેલર, ધ પિક્ચર, ધ કોલ, ધ રેલ, જાણે ડેવિડના વિકાસના ચાર તબક્કા.
બરાબર. પહેલો ભાગ ધ સેલર એટલે કે ભૂયરૂ. એમાં ડેવિડનું અમેરિકા આવવું, એલિસ આઇલેન્ડ પર ઉતરવું, પિતા સાથેનું પેલું તણાવભર્યું પેલું મિલન, બ્રાઉન્ઝવેલમાં વસવાટ,
અને ત્યાં એ પહેલીવાર અનુભવે છે ઘરની યિદિશ દુનિયા અને બહારની અંગ્રેજી દુનિયા વચ્ચેનો ભેદ.
હા, અને પેલું ભૂયરૂ એના માટે અજ્ઞાત ભયનું પ્રતીક બની જાય છે. પછી એક નાની ઘટના બને છે એની સાથે, રમતી છોકરી સાથે. એના પર ખોટો આરોપ મુકાય છે
અને પિતા એને સખત મારે છે,
ખૂબ જ સખત. આ અનુભવ ડેવિડના મનમાં દુનિયા પ્રત્યેના ભય અને અન્યાયની ભાવનાને એકદમ દ્રઢ કરી દે છે.
એટલે શરૂઆતથી જ એના મનમાં આ ભય અને અન્યાયનો અનુભવ કોતરાઈ જાય છે.
બરાબર. પછી બીજો ભાગ, ધ પિક્ચર એટલે કે ચિત્ર. પરિવાર હવે લોઅર ઇસ્ટ સાઈડમાં રહેવા આવે છે. અહીં ડેવિડ શહેરના વધુ વાસ્તવિક, ક્યારેક ઘેરા પાસાઓનો અનુભવ કરે છે.
મિત્રો સાથેના અનુભવો, પેલો છત પરનો અનુભવ,
હા, જે એનામાં શરમ અને પાપનો ભાવ જગાડે છે. પછી એ ચેડર એટલે કે ધાર્મિક શાળામાં જાય છે. ત્યાં રબ્બી પાંકોવર તેને યશાયાના પુસ્તકમાંથી પેલી વાત કહે છે,
સળગતા કોલસાથી પ્રબોધકના હોઠ શુદ્ધ કરવાની વાત.
એ જ. અને આ શુદ્ધ કરતી અગ્નિનો વિચાર ડેવિડના મન પર જબરદસ્ત અસર કરે છે. એ જાણે એના મનમાં ચોંટી જાય છે. કાકી બર્થાનું આગમન પણ આ જ ભાગમાં થાય છે.
આ ખરેખર મહત્વનો વળાંક છે, કારણ કે આ શુદ્ધિકરણની જરૂરિયાત જ એને આગળ દોરશે, નહીં?
ચોક્કસ. ત્રીજો ભાગ, ધ કોલ એટલે કે કોલસો, એ નિર્ણાયક છે. ડેવિડ છુપાઈને માતા અને કાકી બર્થાની વાતો સાંભળી લે છે
અને તેને પેલી આખી વાત ખબર પડી જાય છે, માતાના ભૂતકાળના પ્રેમ સંબંધની.
હા, પૂરેપૂરી વિગત સાથે. અને વાતચીતમાં સમયનો જે ઉલ્લેખ આવે છે એના પરથી એ પોતાના મનમાં ગણિત માંડે છે અને એને ખાતરી થઈ જાય છે
કે તે આલ્બર્ટનું સંતાન નથી.
બરાબર. એને લાગે છે કે તે માતાના પાપનો જીવંત પુરાવો છે.
ઓહ, એક નાના બાળક માટે આ સમજવું, આ ભાર ઉઠાવવો કેટલો અસહ્ય હશે. એ તો પોતાની જાતને જ દોષી માનવા લાગે.
એકદમ. અપરાધ ભાવનો એટલું મોટો બોજ એના પર આવી પડે છે. પેલી યશાયાની વાત, સળગતા કોલસાની વાત એના મગજમાં સતત ઘૂમરાયા કરે છે.
જેવી શક્તિ જ એને અને એની માને આ પાપમાંથી શુદ્ધ કરી શકે છે.
હા, હવે એ સક્રિયપણે એક વળગણ સાથે એવી કોઈ શક્તિની શોધમાં છે.
અને આ શોધ એને ક્યાં લઈ જાય છે? ચોથો ભાગ, ધ રેલ એટલે કે પાટો, એમાં શું થાય છે?
ચોથો ભાગ પાસખાના તહેવારોના દિવસે શરૂ થાય છે. ઘરમાં વાતાવરણ અત્યંત તંગ છે. ડેવિડને સતત ડર લાગે છે કે આજે પિતાને સત્યની ખબર પડી જશે.
એટલે એ ભાગી જાય છે.
હા, એ ઘરમાંથી ભાગી જાય છે. ન્યૂયોર્કની શેરીઓમાં ભટકવા લાગે છે. એ જાણે ઈશ્વરને, પેલી દૈવી શક્તિને શોધી રહ્યો છે. એવામાં વાવાઝોડું ઘેરાય છે, વીજળીના ચમકારા થાય છે
અને એને પેલું યાદ આવે છે.
હા, એને યાદ આવે છે કે એણે ટ્રામના પાટા વચ્ચેથી તણખા ઝડતા જોયા હતા, વીજળીની શક્તિ.
તો એ વીજળીની એ ભયાનક શક્તિને જ પેલી શુદ્ધ કરતી અગ્નિ માની લે છે.
બરાબર. એક વિચિત્ર આવેશમાં, જાણે કોઈ સમાધિ જેવી અવસ્થામાં, એક ધાતુની દૂધની ડોલચી લે છે અને ટ્રામના પાટા તરફ દોડે છે.
અને એ જાણે જાણે શુદ્ધ થવા માટેનું એક ભયાનક અંતિમ અનુષ્ઠાન છે, પેલી શક્તિ સાથે એકાકાર થવાનો પ્રયાસ.
બિલકુલ. અને અંતે ડેવિડ બચી જાય છે. એ પથારીમાં ભાનમાં આવે છે. અકસ્માતને કારણે જે હોબાળો થયો એમાં જેનિયાનું રહસ્ય આલ્બર્ટ સામે ખુલી ચૂક્યું છે.
પણ આલ્બર્ટનો પ્રત્યાઘાત કેવો હોય છે?
કોઈ મોટો વિસ્ફોટ નથી થતો. એ જાણે ભાંગી પડ્યો છે, શાંત છે, થાકેલો છે, જાણે એક મૌન સ્વીકૃતિ આવી ગઈ છે. અને નવલકથાના છેક અંતે ડેવિડ જાગૃતિ અને નિદ્રાની વચ્ચેની કોઈ સ્થિતિમાં છે. ભય ઓસરી ગયો છે, એક પ્રકારની શાંતિ છે. રોથ લખે છે તેને ઊંઘ કહી શકાય. આ ભૂલી જવાની ઊંઘ નથી, પણ સ્વીકૃતિ પછીની, એક લાંબા યુદ્ધ પછીની થાકેવી શાંતિ છે.
આખી કથામાં રોથ કેટલા બધા વિષયોને એકસાથે વણી લે છે. પેલો ઇમિગ્રન્ટ અનુભવ તો છે જ, માત્ર જગ્યા બદલવી એટલું જ નહીં પણ સંસ્કૃતિ, ભાષા બધું જ બદલાઈ જાય છે, એનું વિસ્થાપન.
અને ભાષા, ભાષા તો આ નવલકથાનું હાર્દ છે. રૂથનો ભાષા પ્રયોગ અદ્ભુત છે નહીં. જે પાત્રો યિદ્દિશ બોલે છે એને લેખક કેવી સમૃદ્ધ, સુંદર, કાવ્યાત્મક અંગ્રેજીમાં રજૂ કરે છે.
હા, એ નોંધપાત્ર છે.
પણ એ જ પાત્રો જ્યારે અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરે છે ત્યારે એમની ભાષા કેવી તૂટેલી, અણઘડ લાગે છે.
આનાથી વાચક પણ ડેવિડ જેવો જ અનુભવ કરે છે નહીં. માતૃભાષાની હૂંફ અને સલામતી અને બીજી ભાષાની અજાણી, ક્યારેક ડરાવણી દુનિયા.
બરાબર, એ બતાવે છે કે ભાષા કઈ રીતે આપણી વાસ્તવિકતાને, આપણી ચેતનાને ઘડે છે.
અને પેલો પારિવારિક આઘાત, સંબંધોની ગૂંચવણ, એ પણ એટલું જ મહત્વનું છે.
હા, ડેવિડ જેનિયા આલ્બર્ટનો ત્રિકોણ, એમના રહસ્યો, ડર, પ્રેમ, એ બધું. પણ આ બધાની વચ્ચે ડેવિડની પેલી શોધ ચાલુ જ રહે છે, એક પારગમ્ય શક્તિની શોધ, ભૌતિક દુનિયાથી પરની કોઈક શક્તિ
જે તેને આ કઠોર વાસ્તવિકતામાંથી બહાર કાઢે.
અને રસપ્રદ વાત એ છે કે એ શક્તિ એને પરંપરાગત ધર્મોમાં નથી દેખાતી. એને એ શક્તિ દેખાય છે આધુનિક યુગની ટેકનોલોજીમાં, વીજળીમાં,
જે પાછું એના પાપ અને શુદ્ધિકરણના વિચારો સાથે જોડાયેલું છે. પેલો બાઇબલનો સળગતો કોલસો અને આધુનિક વીજળી, એ બધું એના મનમાં શુદ્ધ થવાની તીવ્ર ઈચ્છાનું પ્રતીક બની જાય છે.
અને આ બધું ક્યાં બને છે? ન્યૂયોર્ક શહેરમાં. શહેર અહીં માત્ર બેકડ્રોપ નથી, એ પોતે એક જીવંત પાત્ર જેવું છે.
હા, એ ભય, ગંદકી, ભ્રષ્ટાચારનું સ્થળ છે, પણ સાથે સાથે
ઊર્જા, અજાયબી, માનવીયતાનું સ્થળ પણ છે. ડેવિડ માટે શહેર એક તરફ ડરનું કારણ છે, તો બીજી તરફ કદાચ પેલી મુક્તિની આશા પણ ત્યાં જ છે.
આટલા જટિલ ભાવો અને વિચારોને રજૂ કરવા માટે રોથે જે શૈલી વાપરી છે એ પણ બહુ ખાસ છે. ખાસ કરીને પેલું ચેતના પ્રવાહનો ઉપયોગ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એ શું છે બરાબર?
ચેતના પ્રવાહ એટલે સાદી ભાષામાં કહીએ તો લેખક જાણે પાત્રના મનમાં સીધા ઉતરી જાય અને એના મનમાં જે વિચારો, લાગણીઓ, યાદો, સંવેદનાઓ જે રીતે વહેતા હોય, ક્યારેક તર્ક વગર એકમાંથી બીજા પર કૂદકા મારતા, એને એ જ રીતે રજૂ કરે.
જાણે આપણે એના મનની અંદર જ જોઈ રહ્યા હોઈએ, વિશે વાંચતા નથી, પણ જાણે જાણે ડેવિડ બનીને અનુભવીએ છીએ. અને પ્રતીકો, આખી નવલકથા જાણે પ્રતીકોથી છલકાય છે.
ચોક્કસ. જેમ કે અંધારું અને ભોયરું, એ શું છે? ડેવિડનો આંતરિક ભય, અજ્ઞાતનો ડર, પિતાના ક્રોધનો ડર,
અને એની સામે પ્રકાશ, અગ્નિ, વીજળી.
હા, એ દૈવી શક્તિ, જ્ઞાન અને ખાસ તો પેલું શુદ્ધિકરણ, એના પ્રતીકો છે. અને પેલો ટ્રેમનો પાટો, એ આધુનિકતાનું પ્રતીક છે, ભયાનક શક્તિનું પ્રતીક છે, અને ડેવિડ માટે તો જાણે દિવ્યતા સાથે જોડાવાની જગ્યા બની જાય છે.
અને રોથ જ રીતે સંવેદનાઓનો ઉપયોગ કરે છે. ગંધ, અવાજ, સ્પર્શ, દ્રશ્યો, લોઅર ઈસ્ટ સાઈડ જાણે આપણી નજર સામે જીવંત થઈ જાય છે.
સાચું કહું તો આ નવલકથા વાંચવી એ એક એક તીવ્ર, ઇન્ટેન્સ અનુભવ છે. ક્યારેક તમે ડેવિડના ભયથી એટલા ઘેરાઈ જાઓ, ક્યારેક એની મા માટે કરુણા જાગે, પેલી ઘરેલું હિંસાનું નિરૂપણ તમને વ્યથિત કરી દે.
પણ સાથે સાથે પ્રેમ, સહાનુભૂતિ અને અંધકારમાં પણ ક્યાંક ટકી રહેલા સૌંદર્યની ક્ષણો પણ છે.
બિલકુલ.
મને લાગે છે કે આ પુસ્તક વાંચ્યા પછી આપણી દુનિયાને જોવાની દ્રષ્ટિ, ખાસ કરીને બાળકના મનને સમજવાની દ્રષ્ટિ થોડી બદલાઈ છે.
હા, ઇમિગ્રન્ટ હોવાનો અનુભવ કેટલો જટિલ હોઈ શકે, પરિવારમાં પ્રેમ અને આઘાત કઈ રીતે સાથે રહી શકે, આધ્યાત્મિકતાની શોધ કેવા અણધાર્યા રસ્તા લઈ શકે,
આ બધું આપણને નવેસરથી વિચારમાં મજબૂર કરે છે.
અને ડેવિડનું મન આટલા દબાણ હેઠળ ભાંગી પડવાની અણી પર પહોંચીને પણ અંતે એક પ્રકારની ભેદી શાંતિ સુધી પહોંચે છે, એ વાત આપણા પર એક ઊંડી છાપ છોડી જાય છે.
આટલા વર્ષો પછી પણ આજે પણ આ કથા એટલી જ પ્રસ્તુત લાગે છે. એ માનવ મનની જટિલતા, એની સ્થિતિસ્થાપકતા વિશે ઘણું કહી જાય છે.
અને એ પણ યાદ અપાવે છે કે ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી, પણ આપણા અનુભવને આકાર આપતું, વ્યક્ત કરતું એક જીવંત માધ્યમ છે. અને કપરામાં કપરા સંજોગોમાં પણ અર્થ અને પ્રકાશ શોધવાની મથામણ ક્યારેય અટકતી નથી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ અમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.